ओम शांति। गुड मॉर्निंग। 4 अप्रैल 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मुनिना महावाक्य छे। मीठा बाळको, अल्फ अने बेने याद करो तो रमणीक बनी जशो। बाप पण रमणीक छे तो एमना बाळको पण रमणीक होवा जोईए। मीठा बाळको, अल्फ अने बेने याद करो तो रमणीक बनी जशो। बाप पण रमणीक छे तो एमना बाळको पण रमणीक होवा जोईए। प्रश्न छे, देवताओना चित्रोनी कशिश अर्थात आकर्षण बधाने केम थाय छे, एमनामां कयो विशेष गुण छे? उत्तर छे, देवताओ खूब रमणीक अने पवित्र छे। रमणीकताना कारणे एमना चित्रोनी पण कशिश थाय छे। देवताओमां पवित्रतानो विशेष गुण छे, જે ગુણના કારણે અપવિત્ર મનુષ્ય નમતા રહે છે। રમણીક તેજ બને છે જેમનામાં સર્વદૈવી ગુણ છે, જે સદા ખુશ રહે છે। ઓમ શાંતિ। આત્માઓ અને પરમાત્માનો મેળો કેટલો વન્ડરફુલ અર્થાત અદ્ભુત છે। એવા બેહદના બાપના તમે બધા બાળકો છો, તો બાળકો પણ કેટલા રમણીક હોવા જોઈએ। દેવતાઓ પણ રમણીક છે ને, પરંતુ રાજધાની છે ખૂબ મોટી, બધા એક રસ રમણીક હોઈ ન શકે, તો પણ કોઈ કોઈ બાળકો બહુ જ રમણીક છે। જરૂર તો પણ કોઈ કોઈ બાળકો રમણીક બહુ જ છે જરૂર। તો રમણીક કોણ હોય છે? જે સદૈવ ખુશીમાં રહે છે, જેમનામાં દૈવી ગુણ છે। આ રાધા કૃષ્ણ વગેરે રમણીક છે ને, એમનામાં બહુ જ કશિશ છે। કઈ કશિશ છે? પવિત્રતાની, કારણ કે એમનો આત્મા પણ પવિત્ર છે તો શરીર પણ પવિત્ર છે। તો પવિત્ર આત્માઓ અપવિત્રને કશિશ કરે છે, એમના ચરણોમાં પડે છે, કેટલી તેમનામાં તાકાત છે। ભલે સંન્યાસી છે, પરંતુ તેઓ દેવતાઓની આગળ જરૂર નમે છે। ભલે કોઈ કોઈ ખૂબ ઘમંડી હોય છે, તો પણ દેવતાઓની આગળ અથવા તો શિવની આગળ નમશે જરૂર। દેવીઓના ચિત્રો આગળ પણ નમે છે, કારણ કે બાપ પણ રમણીક છે તો બાપના બનાવેલા દેવી દેવતાઓ પણ રમણીક છે। એમનામાં કશિશ છે પવિત્રતાની, તે કશિશ એમની હજી સુધી પણ ચાલી રહી છે। તો જેટલી એમનામાં કશિશ છે, એટલી તમારામાં પણ કશિશ હોવી જોઈએ, જે સમજે છે કે અમે આ લક્ષ્મીનારાયણ બનીશું। તમારી આ સમયની કશિશ પછી અવિનાશી થઈ જાય છે, બધાની નથી થતી, નંબર વાર તો છે ને। ભવિષ્યમાં જે ઊંચ પદ મેળવવા વાળા હશે, એમનામાં અહીં જ કશિશ થશે, કારણ કે આત્મા પવિત્ર બની જાય છે। તમારામાં વધારે કશિશ એમનામાં છે, જે ખાસ યાદની યાત્રામાં રહે છે। યાત્રામાં પવિત્રતા જરૂર હોય છે, પવિત્રતામાં જ કશિશ છે। પવિત્રતાની કશિશ પછી ભણવામાં પણ કશિશ લઈ આવે છે, આ તમને હમણાં ખબર પડી છે। તમે એમના અર્થાત લક્ષ્મીનારાયણના કર્તવ્યને જાણો છો, એમણે પણ કેટલા બાપને યાદ કર્યા હશે। આજે એમણે આટલી રાજાએ મેળવી છે, તે જરૂર રાજયોગથી જ મેળવી છે। આ સમયે તમે પણ પદ મેળવવા માટે આવ્યા છો, બાપ તમને રાજયોગ શીખવાડે છે, આ તો પક્કો નિશ્ચય કરીને અહીં આવ્યા છો ને। બાપ પણ એક જ છે, ભણાવવા વાળા પણ એ જ છે, સાથે પણ એ જ લઈ જવા વાળા છે। તો આ ગુણ સદૈવ રહેવા જોઈએ, સદૈવ હર્ષિત મુખ રહો। સદૈવ હર્ષિત ત્યારે રહેશે જ્યારે બાપ અલ્ફની યાદમાં રહેશે, ત્યારે બે અર્થાત વારસાની પણ યાદ રહેશે, અને તેથી રમણીક પણ બહુ જ હશે। આપ બાળકો જાણો છો, આપણે અહીંયા રમણીક બની પછી ભવિષ્યમાં એવા રમણીક બનીશું, અહીંનું ભણતર જ અમરપુરીમાં લઈ જાય છે। આ સાચા બાબા તમને સાચી કમાણી કરાવી રહ્યા છે. આ સાચી કમાણીથી આ સાચી કમાણી જ સાથે ચાલે છે 21 જન્મ માટે. પછી ભક્તિ માર્ગમાં જે કમાણી કરો છો તે તો છે જ અલ્પકાળના સુખ માટે, તે કોઈ સદૈવ સાથ નથી આપતી. આ ભણતરમાં બાળકો એ ખૂબ ખબરદાર રહેવું જોઈએ. તમે છો સાધારણ, તમને ભણાવવા વાળા પણ બિલકુલ સાધારણ રૂપમાં છે, તો ભણવા વાળા પણ સાધારણ જ રહેશે, નહીં તો શરમ આવશે. અમે ઊંચા કપડાં કેવી રીતે પહેરીએ, અમારા મમ્મા બાબા કેટલા સાધારણ છે, તો અમે પણ સાધારણ રહીએ. આ કેમ સાધારણ રહે છે? કારણ કે વનવાસમાં છે ને. હવે તમારે જવાનું છે, અહીં કાંઈ લગ્ન નથી કરવાના. તે લોકો જ્યારે લગ્ન કરે છે તો કુમારી વનવાસમાં રહે છે, મેલા કપડાં પહેરે છે, તેલ વગેરે લગાડે છે, કારણ કે સાસરે જાય છે. બ્રાહ્મણ દ્વારા સગાઈ થાય છે, તમારે પણ જવાનું છે સાસરે. રાવણપુરીથી રામપુરી અથવા વિષ્ણુપુરીમાં જવાનું છે. તો આ વનવાસનો રિવાજ એટલે રાખ્યો છે કે કોઈ પણ અભિમાન દેહનું કે કપડાં વગેરેનું ન આવે. કોઈને હલકી સાડી છે, બીજાને જુએ છે કે એમની પાસે તો ઊંચી કિંમતી સાડી છે, તો વિચાર ચાલે છે, વિચારે છે કે આ તો વનવાસમાં નથી. પરંતુ તમે વનવાસમાં એવા સાધારણ રહેતા જોઈ કોઈને એટલું ઊંચું જ્ઞાન આપો, એટલો નશો ચડેલો હોય તો એમને પણ તીર લાગી જાય. ભલે વાસણ માંજતા રહો કે કપડાં સાફ કરતા રહો, તમારી સામે કોઈ આવે તો તમે ઝટ એમને અલ્ફની યાદ અપાવો. તમને તે નશો ચડેલો હોય અને સાદા કપડામાં બેસી કોઈને જ્ઞાન આપશો તો તે પણ વંડર અર્થાત આશ્ચર્ય ખાશે. આમનામાં આટલું ઊંચું જ્ઞાન છે. આ જ્ઞાન તો ગીતાનું છે અને ભગવાનનું આપેલું છે. રાજયોગ તો ગીતાનું જ્ઞાન જ છે. તો એવો નશો ચડે છે જેમ બાબા પોતાનું દ્રષ્ટાંત બતાવે છે. સમજો હું બાળકોની સાથે કોઈ ખેલ કરી રહ્યો છું. કોઈ જિજ્ઞાસુ સામે આવી જાય તો ઝટ એમને બાપનો પરિચય આપું છું. યોગની તાકાત, યોગ બળ હોવાના કારણે તે પણ ત્યાં જ ઊભા રહી જશે તો વંદર ખાશે કે આટલા સાધારણ, આમનામાં આટલી તાકાત, પછી તે કાંઈ પણ બોલી નહીં શકે, મુખથી કોઈ વાત નીકળશે નહીં. જેમ તમે વાણીથી પરે છો તેમ તે પણ વાણીથી પરે થઈ જશે. આ નશો અંદર હોવો જોઈએ. કોઈ પણ ભાઈ અથવા બહેન આવે તો એમને એકદમ ઊભા રાખીને વિશ્વના માલિક બનવાની મત આપી શકો છો. અંદર એટલો નશો હોવો જોઈએ, પોતાની લગનમાં ઊભા અર્થાત મગન થઈ જવું જોઈએ. બાબા સદૈવ કહે છે, તમારી પાસે જ્ઞાન તો છે પરંતુ યોગનું બળ નથી. પવિત્રતા અને યાદમાં રહેવાથી જ બળ આવે છે. યાદની યાત્રાથી તમે પવિત્ર બનો છો. તાકાત મળે છે, જ્ઞાન તો છે ધનની વાત. જેમ સ્કૂલમાં ભણીને એમએ બીએ વગેરે કરે છે તો એટલા પછી પૈસા મળે છે, અહીંની વાત છે. ભારતનો પ્રાચીન યોગ તો પ્રસિદ્ધ છે. આ છે યાદ. બાપ સર્વશક્તિમાન છે તો બાળકોને બાપ પાસેથી શક્તિ મળે છે. બાળકોને અંદરમાં રહેવું જોઈએ. અમે આત્મા બાબાના સંતાન છે, પરંતુ બાબા જેટલા અમે પવિત્ર નથી. હવે છે મુખ્ય લક્ષ્ય. યોગથી તમે પવિત્ર બનો છો. જે અનન્ય આત્માઓ છે તે આખો દિવસ આ જ વિચાર કરતા રહેશે. કોઈ પણ આવે તો એમને અમે રસ્તો બતાવીએ, તરસ અર્થાત દયા પડવી જોઈએ. બિચારા આંધળા છે, આંધળાને લાઠી પકડાવીને ન લઈ જાય ને, આંધળાને લાઠી પકડાવીને લઈ જાય છે ને, આ બધા આંધળા છે, જ્ઞાન ચક્ષુ નથી. હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો બધું જાણી ગયા છો. આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને આપણે હમણાં જાણીએ છીએ. આ બધી ભક્તિ માર્ગની વાતો છે. તમને પહેલા પણ શું ખબર હતી કે હિયર નો ઇવિલ, સુઈ નો ઇવિલ, અર્થાત ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં. આ ચિત્ર કેમ બન્યા છે? દુનિયામાં કોઈ પણ આનો અર્થ નથી સમજતા. તમે હમણાં જાણો છો, જેમ બાપ નોલેજફુલ છે, તમે એમના બાળકો પણ હમણાં નોલેજફુલ બની રહ્યા છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર કોઈ કોઈને તો ખૂબ નશો ચડે છે, વાહ બાબાના બાળક બનીને, અને બાબા પાસેથી પૂરો વારસો નહીં લીધો તો બાળક બનીને કર્યું જ શું? રોજ રાત્રે પોતાનો પોતા મેલ જોવાનો છે. બાબા વેપારી છે ને, વેપારીઓને પોતા મેલ કાઢવો સહજ હોય છે. ગવર્મેન્ટ સર્વેન્ટ અર્થાત સરકારી કર્મચારીને પોતા મેલ કાઢતા નથી આવડતું, નથી તે સોદાગર હોતા. વેપારી લોકો સારું સમજશે, તમે વેપારી છો, તમે પોતાના નફા નુકસાનને સમજો છો. રોજ ખાતું જોવો, મુરાદી સંભાળો, નુકસાન છે કે ફાયદો છે, સોદાગર છો ને. ગાયન છે ને, બાબા સોદાગર રત્નાકર છે. આ અવિનાશી જ્ઞાન રત્નોનો સોદો આપે છે, આ પણ તમે જાણો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર બધા કોઈ તીક્ષ્ણ બુદ્ધિ નથી. એક કાનથી સાંભળે છે, પછી બીજાથી નીકળી જાય છે. ઝોલીમાં કાણામાંથી નીકળી જાય છે, ઝોલી ભરાતી નથી. બાપ કહે છે, ધન દિયે ધન ન ખૂટે, અવિનાશી જ્ઞાન રત્ન છે ને. બાપ છે રૂપ બસંત, આત્મા તો છે, એમનામાં જ્ઞાન છે. તમે એમના બાળકો પણ રૂપ બસંત છો. આત્મામાં નોલેજ ભરાય છે, એનું રૂપ છે. ભલે આત્મા નાનો છે, રૂપ તો છે ને, એને જાણી શકાય છે, આત્માને પણ જાણી શકાય છે. સોમનાથની ભક્તિ કરે છે તો આટલા નાના સ્ટાર અર્થાત સિતારાની શું પૂજા કરશે? પૂજા માટે કેટલા લિંગ બનાવે છે, શિવલિંગ છત જેટલા મોટા મોટા પણ બનાવે છે. આમ તો છે નાના, પરંતુ પદ તો ઊંચું છે ને. બાપે કલ્પ પહેલા પણ કહ્યું હતું કે આ જપ તપ વગેરેથી કોઈ પ્રાપ્તિ થતી નથી, આ બધું કરતા નીચે ઉતરતા જ જાય છે, સીડી નીચે જ ઉતરે છે. તમારી તો હમણાં ચડતી કળા છે, આપ બ્રાહ્મણ પહેલા નંબરના જિન્ન છો. વાર્તા છે ને, જિન્ને કહ્યું, મને કામ નહીં આપશો તો ખાઈ જઈશ, તો તેને કામ આપ્યું, સીડી ચડો અને ઉતરો, તો તેને કામ મળી ગયું. બાબાએ પણ કહ્યું છે કે આ બેહદની સીડી તમે ઉતરો છો પછી ચડો છો, તમે જ આખી સીડી ઉતરો અને ચડો છો, જિન્ન તમે છો, બીજા કોઈ આખી સીડી નથી ચડતા. આખી સીડીનું જ્ઞાન મેળવવાથી તમે કેટલું ઊંચ પદ મેળવો છો, પછી ઉતરો છો, ચડો છો. બાપ કહે છે, હું તમારો બાપ છું, તમે મને પતિત પાવન કહો છો ને, હું સર્વશક્તિમાન ઓલ માઇટી છું, કારણ કે મારો આત્મા સદૈવ 100% પવિત્ર છે, પવિત્ર રહે છે. હું બિંદુ રૂપ ઓથોરિટી છું, બધા શાસ્ત્રોનું રહસ્ય જાણું છું. આ કેટલું વંડર છે, આ બધું વંડરફુલ જ્ઞાન છે. એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે કે આત્મામાં 84 જન્મોનો અવિનાશી પાર છે, તે ક્યારેય ઘસાતો નથી, ચાલતો જ આવે છે. 84 જન્મોનું ચક્ર ફરતું આવે છે, 84 જન્મોનો રેકોર્ડ ભરેલો છે. આટલા નાના આત્મામાં એટલું જ્ઞાન છે, બાબામાં પણ છે તો આપ બાળકોમાં પણ છે. કેટલો પાઠ ભજવે છે, આ પાઠ ક્યારેય ખતમ નથી થવાનો. આત્મા આ આંખોથી દેખાતો નથી છે બિંદુ, બાબા પણ કહે છે હું આવો બિંદુ છું. આ પણ આપ બાળકો હવે સમજો છો, તમે છો બેહદના ત્યાગી અને રાજઋષિ. કેટલો નશો ચડવો જોઈએ! રાજઋષિ બિલકુલ પવિત્ર રહે છે. રાજઋષિ હોય છે સૂર્યવંશી ચંદ્રવંશી, જે અહીં રાજાઈ પ્રાપ્ત કરે છે, જેમ હમણાં તમે કરી રહ્યા છો. આ તો બાળકો સમજે છે કે અમે જઈ રહ્યા છીએ, ખેવૈયાની સ્ટીમરમાં બેસી બેઠા છીએ, અને આ પણ જાણે છે આ પુરુષોત્તમ સંગમ યુગ છે, જવાનું પણ જરૂર છે. જૂની દુનિયાથી નવી દુનિયામાં વાયા શાંતિ ધામ, આ સદૈવ બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. જ્યારે આપણે સતયુગમાં હતા તો કોઈ ખંડ નહોતો, આપણું જ રાજ્ય હતું. હવે ફરીથી યોગ બળથી પોતાનું રાજ્ય લઈ રહ્યા છીએ, કારણ કે સમજાવ્યું છે યોગ બળથી જ વિશ્વની રાજાઈ મેળવી શકાય છે, બાહુબળથી કોઈ નથી મેળવી શકતા. આ બેહદનો ડ્રામા છે, ખેલ બનેલો છે. આ ખેલની સમજણ બાપ જ આપે છે. શરૂથી લઈને આખી દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી સંભળાવે છે. તમે સૂક્ષ્મ વતન મૂળ વતનના રહસ્યને પણ સારી રીતે જાણો છો. સ્થૂળ વતનમાં આમનું રાજ્ય હતું, અર્થાત આપણું રાજ્ય હતું. તમે કેવી રીતે સીડી ઉતરો છો તે પણ યાદ આવી ગયું. સીડી ચડવી અને ઉતરવી, આ ખેલ બાળકોની બુદ્ધિમાં બેસી ગયો છે. બુદ્ધિમાં છે કે કેવી રીતે આ વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થાય છે. આમાં આપણો હીરો હિરોઈનનો પાર્ટ છે. આપણે જ હાર ખાઈએ છીએ અને પછી જીત મેળવીએ છીએ. એટલે નામ રાખ્યું છે હીરો હિરોઈન. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, હમણાં આપણે વનવાસમાં છીએ એટલે બહુ જ સાધારણ રહેવાનું છે. કોઈ પણ અભિમાન દેહનું કે કપડાં વગેરેનું નથી રાખવાનું. કોઈ પણ કર્મ કરતા બાપની યાદનો નશો ચડેલો રહે. બીજી પોઈન્ટ છે, આપણે બેહદના ત્યાગી અને રાજઋષિ છીએ. આ જ નશામાં રહી પવિત્ર બનવાનું છે. જ્ઞાન ધનથી ભરપૂર બની દાન કરવાનું છે. સાચા સાચા સોદાગર બની સ્વયંનો પોતા મેલ રાખવાનો છે. વરદાન છે સ્વયંને સેવાધારી સમજીને નમવાવાળા અને બધાને નમાવવાવાળા નિમિત્ત અને નમ્રચિત્ત ભવ. સ્વયંને સેવાધારી સમજીને નમવાવાળા અને બધાને નમાવવાવાળા નિમિત્ત અને નમ્રચિત્ત ભવ. નિમિત્ત એમને કહેવાય જે પોતાના દરેક સંકલ્પ અથવા દરેક કર્મને બાપના આગળ અર્પણ કરી દે છે. નિમિત્ત બનવું અર્થાર્થ અર્પણ થવું, અને નમ્રચિત્ત તે છે જે નમે છે. જેટલા સંસ્કારોમાં સંકલ્પોમાં નમશો એટલું વિશ્વ તમારી આગળ નમશે. નમવું અર્થાર્થ નમાવવું. આ સંકલ્પ પણ ન હોય કે બીજા પણ અમારી આગળ થોડા તો નમે. જે બાળકો સેવાધારી હોય છે તે સદૈવ નમે છે, ક્યારેય પોતાનો રોબ નથી દેખાડતા. સ્લોગન છે, હવે સમસ્યા સ્વરૂપ નહીં સમાધાન સ્વરૂપ બનો. હવે સમસ્યા સ્વરૂપ નહીં સમાધાન સ્વરૂપ બનો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, આપ મહાન આત્માઓના દરેક મનસા સંકલ્પ દરેક આત્મા પ્રત્યે મધુર હોય, મહાન હોય. જેવો બાપનો સ્વભાવ સદા દરેક આત્માના પ્રત્યે કલ્યાણ અથવા રહેમની ભાવનાનો છે, દરેકને ઊંચા ઉઠાવવાનો, મધુરતા અને નિર્માણતાનો છે, એવો પોતાનો સ્વભાવ બનાવો તો તેજ અર્થાત ઊંચા અવાજથી બોલવાનો, આવેશમાં આવવાનો સ્વભાવ છે તો આ પણ બ્રાહ્મણ જીવનમાં બહુ જ મોટું વિઘ્ન છે. હવે એવા સ્વભાવનું પરિવર્તન કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.